भवसंभवभीतिभेदनम् सुखसंपत्करुणानिकेतनम् व्रतदानतपक्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। श्रीनीलकण्ठाय नमो नमः। श्रीघनश्यामाय नमो नमः। श्रीहरिकृष्णाय नमो नमः। सहजानन्द स्वामी महाराज की जय।
आज गुरु जी बात करी थी के निष्काम भक्त ने विघ्न आवतु नथी।
પ્રેમી ભક્તને તો ભગવાનના સંબંધ વિનાનો ગમે તે પદાર્થ હોય તે દુઃખરૂપ લાગે છે।
ભાવથી ભક્તિ કરવાથી ભગવાનમાં પ્રેમ વધે છે।
નિષ્કામ ભક્તની દરેક ક્રિયા ભગવાન માટે હોય છે।
કાલે ગુરુજીએ વાત કરી કે સકામ ભક્ત જે છે એને ભગવાનનું માહિત્યમ નથી ને એટલે એ સકામ રહે છે। જ્યારે નિષ્કામ ભક્ત છે એને તો પોતા પાસે જે કંઈક હોય છે એ બધું એ ભગવાનને દઈ દે છે એટલે એને ભગવાનથી અધિક કંઈ નથી।
હવે કાલની કથા ઉપર પ્રશ્નો। એક સરળ ઉપાય હોવા છતાં માથાકૂટીય ઉપાય કોણ પસંદ કરે છે અને શા માટે એવો માથાકૂટીય ઉપાય પસંદ કરે છે કે માની અહંકારી મનમુખી માણસ હોય ને મનધાર્યું કરવાનો શોખીન એ માણસ સંતોનું બતાવેલું સીધું સરળ હોય ને તોય પડ્યું મૂકીને મનધાર્યું માથાકૂટીયું કરે એમાં એને નિજધાર્યું કર્યાનો બહુ આનંદ આવે છે। કરતાપણાની ગાંઠિયાની બહુ છે ને પોસાય છે એમાં ઓલે આમ ઘાય એટલે સુખ નો આવે। સમજાઈ ગયું? માથાકૂટી ઉપાય કોણ પસંદ કરે છે? મનમુખીન માની માણા। શા માટે પસંદ કરે છે? એમાં એનું અહમ પોસાય છે એટલે આનંદ બહુ આવે છે। થઈ ગયો ઉત્તર? દેહરૂપ દાસને શું વિઘન છે? એક ભગવાનનો દેહરૂપ દાસ હોય છે, બીજો ભગવાનનો બ્રહ્મરૂપ દાસ હોય છે। બે પ્રકારના ભગવાનના દાસ। દેહરૂપ દાસને શું વિઘન આવે છે?
દેશકાળ અને ભક્તિ ચૂથાઈ જાય છે।
જ્યારે દેહમાં સુખ દુઃખાદિક આવે ત્યારે એની વૃત્તિઓ ચૂથાઈ જાય છે। દેહરૂપ દાસને સુખ આવે તો સુખમાં એ તણાઈ જાય છે, દુઃખ આવે ને તો દુઃખથી મુંજાઈને વૃત્તિઓ ચૂથાઈ જાય છે। જ્યારે બ્રહ્મરૂપને આ પ્રોબ્લેમ નથી થતો, એની વૃત્તિઓ દેહના સુખે કરીને નથી ચૂથાતી, દેહના દુઃખે કરીને નથી ચૂથાતી, એ નોખો રહી શકે છે। જેમ બીજાનો દેહ પોતાથી અલગ મનાય છે, જુદો મનાય છે, એમ જ એને પોતાનો દેહ અલગ ને જુદો મનાય છે। ક્યારેય દેહમાં આ હું છું એવો ભાવ થાય નહીં, એને બ્રહ્મરૂપ કહેવાય। નિષ્કામ ભક્ત ગ્રહણ કરવા ન કરવામાં શું વિવેક રાખે છે? નિષ્કામ ભક્ત ભગવાન જ્યારે એને બધું આપવા માંડે, ચાર પ્રકારની મુક્તિ ને ઐશ્વર્ય અને પ્રતાપ, ત્યારે ગ્રહણ કરવા ન કરવાની બાબતમાં એ શું વિવેક રાખે છે? નિષ્કામ ભગતને એક જ વસ્તુ ગમે છે, ભગવાનની સેવા। જો ભગવાનનું આપેલું ધામ, ભગવાનનું આપેલું નિજ સામીપ્યપણું, ભગવાનનું આપેલું ઐશ્વર્ય, ભગવાનને આપેલું પોતાના જેવું સ્વરૂપ, આ બધું ભગવાનની સેવામાં ઉપયોગી થાય તો ગ્રહણ કરે, નહીતર ત્યાગ રાખે। ત્યાગ એટલા માટે રાખે છે કે આ મારે ભગવાનની સેવામાં વિઘ્નરૂપ છે, માટે ન જોઈએ, આવો વિવેક છે એને। ભગવાનની સેવામાં સહાય થાય એટલું રાખવું, અને સેવામાં જે વિઘ્ન કરે કે સેવામાં કામ ન લાગે એ ન જ લેવું, એમ આવા ડાયા છે વિવેકી। આપણે આવું થવું છે ને કે નથી થવું? ભગવાન જેને સમજાય એનામાં આ વિવેક આવે. જેને જગત જ સમજાણું હોય ને એનામાં આ વિવેક હોય નહીં ને આવે નહીં, એમ વાત છે. સકામ ભક્ત નિષ્કામ ભક્ત કઈ રીતે બની શકે?
સકામ ને નિષ્કામ થવા હોય તો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન સમજાય ને ભગવાનનો મહિમા સમજાય તો નિષ્કામ ભક્ત થવાય છે.
એ વિના ઉપાય નથી. જેને ભગવાન યથાર્થ જેવા છે એવા મહાત્મ્ય જ્ઞાને યુક્ત સમજાય જાય તો એની મેળે નિષ્કામ ભગત થઈ જાય. સકામપણું બધું ખલાસ થઈ જાય, નાશ થઈ જાય તરત જ. આપણામાં જેટલી સકામતા બચી છે ને એ પરમાત્માનો જેમ છે એમ મહાત્મ્ય જ્ઞાને યુક્ત નિશ્ચય નથી, યથાર્થ ભગવાનનો મહિમાને જ્ઞાન નથી, એટલે સકામતા બચી છે, નહીં તો રે નહીં. સકામ ભક્તને ભગવાનમાં પ્રેમ નથી વધતો અને નિષ્કામ ભક્તને ભગવાનમાં પ્રેમ દિન દિન પ્રતિદિન વધે છે એમ કથામાં આવ્યું. આવ્યું તો કે નહીં? તો નિષ્કામ ભક્તને રોજ રોજ પ્રેમ વધે છે અને સકામ ભગતને ભગવાનમાં પ્રેમ વૃદ્ધિ નથી પામતો, એનું કારણ શું?
નિષ્કામ ભક્ત છે તેને ભગવાન જોઈએ છે, ભગવાનનું નથી જોઈતું. પછી નિષ્કામ ભક્તને ભગવાન પાસેથી કાંઈ નથી જોઈતું, ભગવાનને પોતાનું દાન દઈ દેવું છે એટલા માટે.
સકામ ભગવાનના ભક્તને ભગવાનની જે બધી અનંતકોટી બ્રહ્માંડમાં સંપત્તિ છે, વસ્તુ છે, પદાર્થ છે, ધામ છે, પ્રતાપ ઐશ્વર્ય આવું બધું ખપે સકામને. ભગવાન પાસેથી જેટલું લેવાય એટલું એને લેવું, ભગવાનનું જેટલું પોતાનું થઈ જાય ને એટલું કરી વાળવું, આનું નામ સકામ ભગત. અને નિષ્કામને તો પોતે જે છે ને એ ભગવાનને દઈ દેવું છે, પોતાનો આત્માય દઈ દેવો છે. લેવાની તેની પાસે કાંઈ વાત જ નથી, જોતું જ કાંઈ છે જ નહીં. તમે કાંઈ મને આપો એમ નહીં, તમે મને સ્વીકારી લો, આ નિષ્કામ ભગત છે. બે પ્રકારના ભગત, એક ભગવાનનું જેટલું પોતાનું થાય એટલું કરવા મથતા હોય, અને એક પોતાનું જે કાંઈ હોય તે અને પોતે પણ પરમાત્માના થઈ જવા માગતા હોય, આ નિષ્કામ ભક્ત. આપણું કેમ છે? પ્રશ્ન છઠ્ઠો, નિષ્કામ ભક્ત થોડું કરે તો પણ ભગવાન કેમ હલબલી જાય છે, અર્થાત અતિ ખુશ ને પ્રસન્ન થઈ જાય છે? સકામ ભક્ત જાજુ કરે તો પણ ભગવાન એવા પ્રસન્ન નથી થતા, નિષ્કામ ભગત થોડું કરે ને તોય ભગવાન ખુશ ખુશ થઈ જાય છે. આવો તફાવત શાથી પડ્યો? નિષ્કામ ભક્ત કેવળ ભગવાનના સુખાર્થે બધું કરે છે, એટલે થોડું કરે ને તો ભગવાનને બહુ ગમે, અને સકામ ભગત પોતાના સુખાર્થે કરે છે. એટલે ઝાઝું કરે તો પણ ભગવાનને એટલું તો સમજાય કે ગમે એટલું આ વ્રત તપને જપને ધર્મને નિયમને કથાને કીર્તન જે કરતો હોય તે ભલે કરે, પણ પોતે સુખી થવા કરે છે, મને સુખી કરવા કાંઈ કરતો નથી. એટલે નિષ્કામ ભગત જેવો સકામ ભગત વાલો ન લાગે, અને સકામ ભગત ઘણું કરે તો પણ નિષ્કામ ભગતના થોડાક કર્યા બરોબર થતું નથી. આ તો ભગવાન માટે જ કરે, પોતાને ભૂલી ન જ, એવો એ ભગવાનના સ્વરૂપને અતિ મહાત્મ્ય જ્ઞાને યુક્ત સમજીને ભગવાનમાં પ્રેમ કરીને બેઠો છે. નિષ્કામ ભગતની તો વાત જ જુદી છે. સકામ ભક્તોએ તો આખા બ્રહ્માંડો ભર્યા છે, નિષ્કામ ભગતો બહુ ઓછા છે. પ્રેમી ભક્તનું પ્રધાન લક્ષણ શું, મુખ્ય લક્ષણ શું?
પ્રેમી ભક્તની ભગવાન સિવાય અન્ય કોઈ વસ્તુ પદાર્થમાં વૃત્તિ રોકાતી નથી.
પ્રેમી ભક્તને ભગવાન સિવાય બીજે પ્રેમ થતો જ નથી, એનું મુખ્ય લક્ષણ છે. બીજે પ્રેમ કરે તોય થાય જ નહીં એને પ્રેમ. આજે સંવત 2067 શ્રાવણ સુદ દશમ છે, સોમવાર છે, તારીખ 8/8/11. વાલા ભક્તો, પૂર પહેલું તરંગ 70મું, ભક્તિ માતાને તાવ આવ્યો, અયોધ્યાની સ્ત્રીઓએ વ્યક્ત કરેલી લાગણી, ભક્તિ માતા પ્રત્યે અયોધ્યાની સ્ત્રીઓનો ભાવ હતો એ બતાવે છે. અને અયોધ્યાની સ્ત્રીઓએ ઘનશ્યામ મહારાજના જે ગુણો ગાયા છે, મહિમા ગાયો છે ભક્તિ માતા આગળ, અદ્ભુત મહિમા છે, સાંભળ્યા જેવો છે. ઉત્તમ રાજાએ શ્રી મુક્તાનંદ સ્વામી આગળ હાથ જોડ્યા, હે ગુરુવર્ય, હે સ્વામી, ભક્તિ માતાની અત્યંત રસરૂપ અને પરમ અનુપમ વાત આપ હજી મને વધારે કહો. મુક્ત મુનિસુની કહત ભયે ભક્તિ માત કી બાત, પરમ ધામ પદ પાવની હરિપુત્ર હિ સાક્ષાત. દાદા ખાચરના પ્રશ્નને સાંભળીને મુક્તાનંદ સ્વામી અક્ષરધામરૂપ પદને પહોંચાડનારી ભક્તિ માતાની સાક્ષાત વાત કહેવા લાગ્યા, અક્ષરધામ પદને પમાડનારી આ વાત કહેવા લાગ્યા. તે ભક્તિ માતાના પુત્ર સાક્ષાત શ્રીહરિ છે, માટે માતાની વાત અક્ષરધામ પમાડનારી છે. તે દિવસ કાર્તિક સુધી દશમીની તિથિ અને મંગળવાર હતો, હરિગીતા હરિજયંતિની રાત્રે પૂરી થઈ, હવે હવાર થયો, દશમ ને મંગળવાર છે. ત્યારે ભક્તિ માતાને તત્કાળ ઘણો જ તાવ આવ્યો, તાવ તો હતો જ, માંદા જ હતા, પણ દશમની હવારે એકદમ તાવ વધી ગયો. પ્રસન્ન મનથી ઘરકામ કરતા હતા, પણ જ્યારે તાવ વધી ગયો ત્યારે પછી માતા સૂઈ ગયા છે. તે જાણીને રામ પ્રતાપજી, ઈચ્છારામજી અને ધર્મદેવ પણ ઉતાવળા ઉતાવળા દોડી આવ્યા. પરમ દયાળુ પુત્રરૂપ શ્રીહરિ તે તાવને સાંભળીને તરત જ માતાની પાસે આવીને બેઠા. રામ પ્રતાપજીના પત્ની સુવાસિનીબાઈ, એમનો દીકરો નંદરામજી અને જે ત્યાં કોઈ સંબંધીઓ હતા એ બધા દોડીને માતા પાસે આવી ગયા. અયોધ્યાનગરના કેટલાક પુરુષો અને સ્ત્રીઓ પણ ભક્તિ માતાને તાવ આવ્યો છે આવું સાંભળીને ખબર જોવા અને મળવા આવ્યા. ભક્તિ માતાના શરીરમાં તાવ ઘણો હતો, પણ તેમના મનમાં તે અંગે લેશ માત્ર પણ દુઃખ નહોતું. ઘણી વખત માણસને પંડના દુઃખ કરતાં મનનું દુઃખ વધી જાય છે. પંડના માંદા હોય એના કરતાં ઝાઝા મનના માંદા કાયમ રહે, પછી ટીકડા ખાય છે, ક્યાંથી હારા થાય. ભક્તિ માતાને દેહમાં રોગ ઘણો હતો, પીડા હતી, પણ મનમાં કાંઈ નહીં. શેના વાત અનુપમ, શીખવા જેવી. એટલે ભાઈ, આ દેહમાં તો 70 ભાતની તકલીફો રહેવાની, કેટલાક પ્રકારની ખોટો રહેવાની, પણ મનને પૂર્ણ રાખો તો તમારા સુખમાં કોઈ પ્રકારની ન્યૂનતા થતી જ નથી. પણ મને કરીને વધારે તેમ મોળા પડી જાઓ કે હું કાળો છું, હું પાતળો છું, હું જાડો છું, મારે કેળ દુખે છે, મને માથું દુખે છે, મને પેટમાં પત્તું નથી, મને કબજિયાત રહેશે, હવે બધું રહેવાનું ભલામણા. ભગવાને મનુષ્ય આપ્યો છે અને આ સંતો ભક્તોનો યોગ આપ્યો છે અને સ્વામિનારાયણ સર્વોપરી પુરુષોત્તમની ઉપાસના આપી છે, ભલામણા ઝટ ભજન કરવા માંડીને દેહનું ખોખું ત્યાગ કરીને દિવ્ય અલૌકિક દેહ પામીને મહારાજની સેવા પકડીને ચલ આગે ચલ, તારે શું નિરો ઘૂંસવાઈ રહે ભલામણા, ગમે એમ દેહને સાચવશો તો એક દી આ મરવાનો, એ મરવાનો. માટે આત્માનું રૂડું થઈ જાય કરી લો, દેહનું રૂડું થાય એમ જ નથી, થઈ શકે એમ જ નથી ને. આ દુનિયા ઉપર દુનિયા રચાણી ત્યારથી ઘણા માણસ એવા જન્મા છે કે તે લોકોએ અમર રહેવાનો ખૂબ પ્રયત્ન કરેલો, દેહને યુવાન રાખવાનો ખૂબ પ્રયત્ન કરેલો, પણ પરમાત્માની કાળ શક્તિની ગોઠવણી આગળ કોઈ સફળ થયા નથી. માટે એ બધાના બેઠા અનુભવને ગ્રહણ કરીને દેહ મર્યો નથી ત્યાં સુધીમાં ભગવાનનું ભજન કરી, ધ્યાન સ્મરણ કરી અને આત્માને બચાવી લેવો આ દેહમાંથી. દેહ બચવાનો નથી, આત્મા બચાવી લો બચી જાય એમ છે. જે બચતું હોય એ બચાવાય, બાકીનું જવા દેવાય. ભક્તિ માતાને જો દેહ માંદો પીડ્યો એનું કોઈ દુઃખ નથી, પીડા છે દેહની, પણ મનમાં કોઈ ઉપાધિ કે દુઃખ કે ટેન્શન નથી. શીખવા જેવું છે આ દરેક માંદાએ, દેહના દુખિયાએ. ભાઈ દેહની પીડા મનમાં ન ગાલવી, દેહની દેહમાં રહેવા દેવી અને મનમાં તો મહારાજ રાખવા. તો રોગી હોવા છતાં તમે નિરોગી જેવા મનથી સ્વચ્છ રહી શકશો. ભલે ખાટલામાંથી ઊભા ન થઈ શકતા હો, ભલે તમારી જાતે તમે તમારી દૈહિક ક્રિયા પણ ન કરી શકતા હો, પણ મનના તમે મહા આનંદી હો. તમારી આગળ કોઈ આવે એને તમે હસાવી દો ત્યારે લોકોને આશ્ચર્ય થાય કે આટલું શરીર ભાંગી ગયું છે તોય મનથી ભાંગ્યા નથી, બાકી આ તો મહાન છે. તમારા ગુણ ગાતા ગાતા ખબર કાઢવા વાળા જાય, અને નહીતર પછી તમે મનથી ભાંગી ગયા હો ને જે મળવા આવે એની પાસે આહુડા પાડો, પછી લોકો બે ચાર મળીને જાય ને તાર શું વાતું કરતા જાય ખબર છે. આમ તો દેહમાં તેવું કાંઈ છે નહીં, ડૉક્ટરોએ બધા એમ કહે છે કાંઈ એવો મોટો રોગ નથી, પણ દર્દી પોતે મનથી બહુ ભાંગી ગયા છે, હાવ મૂંઝાઈ ગયા છે. તે હવે જીવે જીવે, કારણ કે મૂંઝાઈ ગયેલો જીવે નહીં, એ તો દિન પ્રતિદિન મૂંઝવણી એની એના શરીરમાં રોગ વધારે જ જાય. અને ઘણી વખત તો શરીર પોતે એની મેળે કુદરતી રીતે સારું થવા મથતું હોય, પણ એની મૂંઝવણી એને આડી આવી જાય ને શરીર બિચારું એની મેળે સારું થતું હોય તોય પણ આવડો આ મનથી એને સારું થવા ન દે. આવું બને. ભક્તિ માતાની વાત આપણને આ ગમી કે દેહમાં જે હોય તે, પણ મનમાં કાંઈ ન રાખવું, મનમાં તો આનંદ રાખવો. મહારાજને જે કાંઈ આપણી પાસે કરાવવું હોય કરાવી લીધું એમ માનવું. બહુ વાસનાને બહુ બધી છે ને અંદર ગાંઠું રાખવી નહીં. ભગવાનની ઈચ્છામાં ભળી જાય ને એ સુખ્યો રે. મને આમ કેમ ને મને તેમ કેમ એવા નકરા પ્રશ્ન જ ઊભા કરી કરે ને એને સુખ જ ન હોય. ભગવાન જે કરતા હશે જેમ રાખતા હશે એમાં જ આપણું ભલું હશે. આમ પોઝિટિવ થિંકિંગ વાળો તો સુખ્યો જ રે. હે, આ માંદગી વગેરે જે કાંઈ ભગવાન દુઃખો આપે ને એને તો પરમાત્માની પ્રસાદી જાણીને પ્રેમ કરવો જોઈએ. વિરોધ કરાય દુઃખોને તો પ્રોબ્લેમોને તો એમ કહેવાય કે આવ મિત્ર આય મેં તુજે ગલે લગાવું, સમજ્યા. અને દુશ્મનને ભાઈબંધ કરી લો ને તો દુશ્મને તમને દુઃખરૂપ ન રહે સુખરૂપ થઈ જાય. એમ આ દેહની પીડા વગેરે રોગ વગેરેને તમે ભાઈબંધ કરી લો ને તો એ તમને દુઃખ દેતો બંધ થઈ જાય, હોવા છતાં સુખરૂપ રે. આ બહુ સમજવા જેવું વિજ્ઞાન છે. ભક્તિ માતામાં એ હતું. લ્યો, કઈ કોલેજમાં ભણ્યા છે? આપોઆપ હતું, બોલો. છપૈયામાં કઈ યુનિવર્સિટી વિદ્યાધામ હતું ભાઈ? તો પછી એના દીકરા મહાન ને મોટા ટીચર, દીકરાને પણ ડોસ્યું સાંભળતો ને, અમુક ડોહા ડોહી એવો સાંભળતા જ નહીં છોકરાનું. છોકરા ઘણી ડાય ડાય વાત કરતા હોય, બાપા આમ સુખ થાય તેમ થાય. બે હવે આજકાલના તમે તમને શું ખબર પડે? એટલે અત્યારે તમને ખબર પડે તે એટલે હેરાન થાવ છો. એમને ખબર પડતી હોય હેરાન થાય, કોઈક હેરાન ગતિમાં હોય એને બારા કાઢી દે. પાર વગીને હેરાન થઈને પાછા પોતાને બધી ખબર પડે છે એમ મને. આ દખ કોને કહેવા જવા? ભક્તિ માતાને જરાય મનમાં શરીરના રોગ બાબતે પીડા બાબતે હતું જ નહીં. વાહ રે વાહ. તેમને તે તાવ હતો કે જેને કાળઝવર કહેવાય છે. લ્યો, તાવનું નામ આપ્યું. કયો તાવ હતો? કાળોતરિયો ભાઈ, કાળઝવર. તાકે કરકી નાડી જેહા રામ પ્રતાપને દેખા તેહા, દેખે દુઃખ દેહ મેં ભારી, અંતર માહી સુખ કો ન પારી. રામ પ્રતાપભાઈએ માતાના હાથની નાડી જોઈ. શરીરમાં તાવની પીડા ઘણી હતી, પણ અંતકરણમાં તો સુખનો કોઈ પાર જ નહોતો. આહા, અયોધ્યા શહેરના જેટલા પ્રસિદ્ધ વૈદ્ય ગણાતા હતા તે બધા તાવના સમાચાર સાંભળીને તરત આવ્યા, બોલાવા નથી ગયા કે વૈદ આવો અમારા બાને તાવ આવ્યો છે. આ લોકો એટલા આબરૂદાર હતા, એટલા સારા સંબંધો વૈદ્યો વકીલો ડૉક્ટરો એન્જિનિયરો સારા માણસો સાથે રાખતા કે એ બાબતની કાંઈ તકલીફ હોય તો ઓલા લોકો વગર બોલાવે આવી જાય, પોતપોતાની જે કાંઈ વિદ્યા હોય તે આમાં ઉપયોગી લગાડે. એટલે શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું કે હારા માણસો હારે હેત રાખવું, એની નિંદા ટીકા ન કરવી. સંબંધ હોય તો માણસ આવે ટાણે આવે, આપણને માંદા ભાળીને સાધુ સંતોએ આવીને આશ્વાસનને આશીર્વાદ દઈ જાય, આપણને માંદા ભાળીને આપણે હેતવાળા વૈદ્યો ડૉક્ટરો વગર બોલાવે આવીને ડીકડી દવા સલાહ દઈ જાય, આપણને કાંઈક ધનની મુશ્કેલી ભાળીને આપણે હારા માણાયે હેત હોય તો આવીને તરત રૂપિયા દઈ જાય. પણ હારા સંબંધ રાખ્યા હોય તો આ બધી મદદ મળે, પણ જ્યાં હોય એના બાયું સડાવીને બાંધીને બગાડીને જ બેઠા હોય તો કોઈ મદદ કરે નહીં, સમજ્યા? માટે કામના ઉપયોગી શ્રેષ્ઠ સજ્જન માણસો સાથે સંબંધો સારા કેળવી રાખવા જોઈએ, આ ગૃહસ્થાશ્રમમાં સુખી થવાની ચાવી છે. ઘણા આ જગતમાં એવા માણસ છે કે જેનું નામ દો ને તો કે એને મારે બહુ સંબંધ સારા છે, ક્યાંય એનું કામ જ કહેજો. અને ઘણા માણસને આપણે ઘેરે ઉતારો કરીને પૂછીએ કોલા ભાઈ છે એને આપણે બોલાવવા છે તો કે એને અમારે બળતું નથી, કોઈક બીજાને કહેજો. પછી આપણે એમ કહીએ તો ઓલા જે છે તો કે એને અમારે હમણે બાંધણું થયું, સારું તો ઓલા માણસ તો કે એને અમારે તો હમણાંથી નથી મળ્યું. એ લગભગ કોઈની અરે સારું જ ન હોય, બોલો હે બગડ્યું જ હોય. આવા સ્વભાવ ન રાખવા, ઓકે? જોયું આમાં વગર બોલાવે જેટલા શહેરમાં પ્રસિદ્ધ વૈદ ગણાતા તે બધા તાવના સમાચાર સાંભળીને તરત આવ્યા, એક બે નહીં. શહેરના લોકોને ભક્તિ માતાના ઉપર પારાવાર પ્રેમ હતો, આ કીધું એમાં સમજી ગયા અમે. આખા ગામના બધા માણસને પારાવાર પ્રેમ હતો. ભક્તિ માતાની બીમારી જોઈને શહેરની સ્ત્રીઓ શોક કરવા લાગી, જીવન જીવીએ તો માં ભક્તિ જેવું, એ બધાને પારાવાર પ્રેમ થાય. બોલો, હગા થતા હોય કે ન થતા હોય પણ જીવન જ એવું, કોઈને જોતું કારોતું પદાર્થ ભખ લઈને દઈ દેવું, હવને મદદરૂપ રહેવું, કોઈની નિંદા ટીકા કરવી નહીં, કોઈની અહીંથી અહીં આઘી પાછી કરવી નહીં, કોઈને કડવું વેણ કહેવું નહીં, લોકોના સ્વભાવ દુર્ગુણો પ્રેમથી સહી ખાવા, આવી મહાનતા ભક્તિ દેવીમાં હતી. ત્યારે એના દીકરા પુરુષોત્તમ નારાયણ થયા. ગમે ત્યાં પુરુષોત્તમ નારાયણ જન્મ લેતા હશે. ભક્તિ માતાના જેવા ગુણો શીખવા માટે તો આ બ્રહ્માંડની મોટી મોટી દેવીઓ વર્ષો સુધી મથી, પણ એવા ગુણો ન આવ્યા. કહો, આવી વાતો છે. આ બીમારી જોઈને શહેરની સ્ત્રીઓ આવી અને શોક કરવા લાગી, જેની સાથે કોઈની તુલના કરી શકાય નહીં એવા સતી ભક્તિના જેવી કોઈ બીજી સ્ત્રીને આપણે દેખી નથી. આ બધી અયોધ્યાની સ્ત્રીઓ બોલે છે, ઘરે બાયુ જેની સાથે કોઈની તુલના ન કરી શકાય, હો આ ભક્તિ માતા એવા સતી છે. આપણે આવી સ્ત્રી કોઈ દેખી નથી, ત્યારે બીજી બેન બોલી દેખી નહીં કાં કરો, સાંભળી નથી. આવી હોય કે ન હોય એવી કોઈ વાત કરી શકતું નથી. બ્રહ્માની રુદ્રાની દ્રૌપદી સીતા એસી સતી બહુ જગ રહીતા, ગંધારી જશોદા દેવકી રાની, તાસે અધિક યહ હમ પ્રમાણી. અરે આ જગતમાં બ્રહ્માણી રુદ્રાણી દ્રૌપદી સીતા આવી સતીઓ ઘણી છે, એમ જ ગાંધારી યશોદા અને દેવકીના કરતા પણ આ ભક્તિ તો અતિ ઉત્તમ સતી હોય એવું પ્રમાણિત થાય છે. સો સતી સબકુ યે વંદન જોગા, પરસ્પર યું બોલત લોગા, પુર કી ત્રિયા કહાવત જેતી, ભક્તિ કુ સરાહત તેતી. યોધ્યાપુરની બધી સ્ત્રીઓ ભક્તિ માતાના પ્રશંસા કરતી હતી અને બોલતી હતી કે પૂર્વે થયેલી સમગ્ર સતીઓને વંદન કરવા યોગ્ય ભક્તિ દેવી છે. સતીઓમાં શિરોમણી જેટલી સતીઓ થઈ છે ને એ બધી ભક્તિ માતાને પૂજે એવી ભક્તિ માતામાં લાયકાત છે. અદ્ભુત વાત છે. ભક્તિ માતકે જોગ કર, પુર સ્ત્રીય ભયે પુનીત, હરિબિન હેતન જગ મે એસી ભય અગ્નિત. ભક્તિ માત કે જોગ કર, ભક્તિ માતાનો યોગ કરીને પુરસ્ત્રીય ભયે પુનિત, અયોધ્યાની નારીઓ પવિત્ર બની. કેવી પવિત્ર બની? હરિબિન હેતન જગ મે એસી ભય અગ્નિત. ભગવાન સિવાય બીજે ક્યાંય જગતમાં હેત જ નહીં, એવી ભક્તિ માતાનો સમાગમ કરીને અગણિત સ્ત્રીઓ થઈ કેટલા બધાને સત્સંગ કરાવીને કેવી મહાન બનાવી દીધી. ભક્તિ માતાના યોગથી જ આ બધું બની ગયું. લ્યો ત્યારે ભક્તિ માતા કેવા છે વિચાર કરો. ભક્તિ માત કુ આઈ કે દેવત હે આશીષ, અખંડ રહો તવ જોગ હી માગત નામી શીશ. આ બધી સ્ત્રીઓ આવીને ભક્તિ માતાને આશીર્વાદ આપતી હતી કે માં અમે ભગવાનને પ્રાર્થના કરશું તમને રોગ મટી જાય, તમારું સારું થાય, તમારી અમે માળા કરશું. માં તમે આ કાર્તિક મહિનામાં કઠણ વ્રત રાખ્યા છે એ છોડી દો, તમારા વતી અમે વ્રત કરશું. આમ બધી લાગણી વસાત કહેવા લાગી અને એમ કહેવા લાગી હે માં આપનો સત્સંગ અમને કાયમ રહે એવા આશીર્વાદ આપો, એટલે કે તમે આ લોકમાં કાયમ રહો, જોજો આ માંદગીમાં કાંઈક તમે અંતર્વૃત્તિ કરીને પાછા વયા ન જાતા. ભક્તિ તુમ્હારે પ્રતાપ હમ સબ ભયે ભવ પારહી,
ભક્તિ તુમ્હારે પ્રતાપ હમ સબ ભયે ભવ પારહી,
સંસ્કૃતિ દુઃખ ગયે આપ તુમ્હારે જોગ જાતિન સે ભયે,
સંસ્કૃતિ દુઃખ ગયે પાપ તુમ્હારે જોગ જાતિન સે ભયે,
ગયે પાપ તુમાર જોગ જાતિન સે ભયે,
સંસ્કૃતિ દુઃખ ગયે પાપ તુમાર જોગ જાતિન સે ભયે,
અયોધ્યા નગરી યહ તુમ આયે તા દિન સે અતિ,
અયોધ્યા નગરી યહ તુમ આયે તા દિન સે અતિ,
અયોધ્યાની નારીઓ કહે છે કે હે માં ભક્તિ દેવી, આપના પ્રતાપથી અમે બધી સંસારને તરી ગઈ છીએ, ભવ પાર થઈ ગઈ અમે કેવળ તમારા પ્રતાપથી. જે દિવસથી આપનો યોગ થયો છે તે દિવસથી સંસ્કૃતિનું દુઃખ અને પાપ બધું અમારું જતું રહ્યું છે માડી, આપ જે દિવસથી અહીંયા અયોધ્યા આવ્યા છો તે દિવસથી અયોધ્યા નગર સમૃદ્ધિ વાળું થયું છે, એ અમે આ નજરે અનુભવ્યું છે, એવો આપના ચરણનો પ્રતાપ છે એમ અમે માનીએ છીએ. માં તે આપના ચરણ અતિશય દુર્લભ છે એમ સમજીને તથા કદાચ આપનો વિયોગ થાય આવી કલ્પના કરીને અમે અહીં દોડી આવ્યા છીએ, અમારો જીવ ફફડે છે કે તમે કાંઈક ભગવાનના ધામમાં ન જતા રહેતા, ક્યારેય અમને આપનો વિયોગ ન થાય. માં ક્યારેય અમને આપનો વિયોગ ન થાય, જ્યાં આપ હોવ ત્યાં અમે બધી હોઈએ એવી અમ ઉપર કૃપા કરજો. આપ અહીં રહેજો અને જાઓ તો અમને હારે લઈ જઈજો, અમારે ને તમારે હવે જુદું પડવું નથી. આ હા કેવા હેત જુઓ, આપ અને અમે ઘણા દિવસ સાથે રહ્યા છીએ, હવે અમને એમ લાગે છે કે આપ અમને વિયોગ કરાવશો, અત્યાર સુધીનો બધો શુભ સમય વીતી ગયો છે, હવે અમારે માટે વિષમકાળ આવશે કે શું, આપના સિવાય ધર્મ દેવ ભૂમિ ઉપર થોડા દિવસો જ રહેશે, જો આપ દેહ છોડીને જતા રહેશો તો આપના વિયોગથી ધર્મ દેવ પણ જાજુ અહીં રહે નહીં. વળી આપના પુત્ર ઘનશ્યામને તો, અરે ઘનશ્યામને તો આપના ઉપર અપાર હેત છે, તે તમારા વિના ઘરમાં ટકશે નહીં, વનમાં જતા રહે. જોકે અમે તેને ઘણા જ પ્રયત્નો કરીને રોકી રાખશું. માં ઘનશ્યામને તો ક્યાંય જવા નહીં દઈ, તેમનો જન્મ જે દિવસથી થયો છે ત્યારથી આરંભીને તેમને તમારા સિવાય બીજા કોઈ સાથે હેત થયું નથી. માં ઘનશ્યામ તમને બહુ ચાહે છે અને તમારા હારું જ ઘરમાં રહ્યા છે, નહીતર જે દી ઉપવીત આપીને બળવો દોડાયો તે દી ભાગી જવાના હતા. મામાએ તમારું નામ દીધું એટલે પાછા આવ્યા છે. તમારામાં એમને બહુ એજ છે. જેટલા ભગવાનના મંદિરો છે ત્યાં બધે ઘનશ્યામ આખો દિવસ ફરતા રહેશ. માં તેમની રુચિ તો તીર્થમાં અને વનમાં રહેવાની હોય એવું અમને લાગે છે. અમે બાયું બહુ જાણજું, અમને સમજાય નહીં ઝીણું, પણ તોય અમને એવી તો ખબર પડે છે કે આ ઘનશ્યામ ઘરમાં રહે નહીં, તીર્થો કરવાની, વનમાં ફરવાની, તપ કરવાની અમને રુચિ હોય એવું દેખાય છે. તેમની કળા અકળ છે, કોઈ ત્યાંની જાણી શકે તેમ નથી, તો પણ અમને તો આવું લાગ્યું. એ કીધું, જો સરસ વાત કરે છે, સંસાર બાત મે પ્રીતન લેશા ભાંડ ભવાય ન કરત પ્રવેશા. અમને આવું સાથી લાગ્યું તો કહીએ છીએ કે ઘનશ્યામને સંસારની કોઈ પણ વાતમાં લેશ પણ પ્રીતિ નથી. અરે ભાંડ ભવાય નાટક ચેટક જોવામાં તો એમને કાંઈ રસ જ નથી. હ આ ટીવી સિનેમા ઇન્ટરનેટને ખોટો બધો કદડો ને ખોટા છાપામાં બધું ખરાબ વાંચવું ને આવું તો ઘનશ્યામને ગમે જ નહીં. ઘનશ્યામને જે પામમાં માંગતા હોય ને એને ન ગમે આ બધું. પણ જેને ભગવાન સિવાય બધા માયાના ભોગ જોતા છે ને એને આ ટીવીમાં ને મોબાઈલમાં બીજી ત્રીજી છાપાઈ જેવી બાબતોમાં બધો ખાંદો ને ભૂંડો ને ભોગ ને ભંગારિયું બધું એવાને બહુ ગમે. હાસી ઠઠા કૌશે ન કરહી બાલપને સે મુનિ વ્રત ધરહી. આવા ઘનશ્યામ છે. ઘનશ્યામના મનમાં ભાન ભવાઈનું મનોરંજન તો પ્રવેશ્યું જ નથી અને તે ક્યારેય હાસી કે ઠઠ્ઠા મશ્કરી કોઈની સાથે કરતા નથી અને તેમણે બાળપણથી જ મૌન વ્રત રાખ્યું છે. મૌન વ્રત અગર તો મુનિના જેવો જ સ્વભાવ રાખ્યો છે માટે રખે મુનિ બની જાય નહીં. ફેલ કહાવત જગ મે જેતે ત્યાગ કરી કે દિને તેતે. જગતમાં જેટલા પ્રકારના ફેલ કહેવાય છે તે બધા જ ફેલનો ઘનશ્યામે ત્યાગ કરી દીધેલો છે. રામ કૃષ્ણ અવતાર જોઉં તાકે ચરિત્ર કહાવત સોવું. અને રામ કૃષ્ણ વગેરે અવતાર જે થઈ ગયા છે એમના જે જે ચરિત્રો છે બસ તે ચરિત્રોમાં જ તેમને અપાર રૂચિ છે. કથા સાંભળવામાં જ બેઠા હોય છે એમ અમે વારંવાર દેખીએ છીએ. બોલો મનુષ્ય તો આવું કોઈ કાળે થઈ શકાય નહીં, રહી શકાય નહીં. મામા આ તમારો પુત્ર ઘનશ્યામ મહાન પ્રતાપી છે એમ અયોધ્યાની સ્ત્રીઓ ઘનશ્યામનો પ્રતાપ માને કહેવા લાગી. એને જેવો સમજાણો એવો, પણ બહુ ઝાઝુ સમજી ગઈ છે આ ડોશીઓ. હ ઘનશ્યામ થોડા વરે એના ભેળા રહ્યા, પણ ઘનશ્યામને જેવા અયોધ્યાની ડોશીએ પકડી પાડ્યા, સમજી પાડ્યા એવા બીજા હજી નથી સમજી ગયા. ઝાઝુ સમજી ગઈ. અને ભગવાનને સમજવાનું કારણ ભગવાનમાં હેત છે. જેને ભગવાનમાં બહુ હેત થાય ને હેતે કરીને અખંડ ભગવાનનું ચિંતન રહેવા માંડે ને એને ભગવાનનું જ્ઞાન થઈ જાય છે એમ ભાગવતમાં લખ્યું છે. હે તો પછી સવેદ ધાતુ પદવીમ પરસ્ય દુરંત વીર્યસ્ય રથાંગ પાણે હે યો માયા સંતત યાનુવૃત્યા ભજેત તત્પાદ સરોજ ગંધમ. આ શ્લોકમાં આ ભાવ છે. હે માં અમે તો બધી એમને જોઈએ છીએ ત્યારે અમને અપાર આનંદ થાય છે. ઘનશ્યામને જોઈએ ને અમને આનંદનો પાર નથી રહેતો. અમને તમારા પુત્ર, હે માં અમને આ તમારા પુત્ર છે ને એ અમારા પુત્ર એના કરતાય વધારે વાલા છે. તમારા છોકરા જેવા અમને અમારા છોકરા નહીં વાલા લાગતા કે છે. હે એવો એમના મુખનો ઉચ્ચાર છે. ઘનશ્યામ બોલે ત્યાં તો ફૂલ ચરે. હા બોલો. માટે હેત જ બહુ થાય છે. અને મહારાજની મીઠી વાણી તો બધા સંતોએ કીર્તનમાં લખી છે ને, તમે મીઠું બોલીને મન લીધા મીઠડા બોલાજી. એવું મહારાજ મીઠું બોલતા, કડવું બોલાય નહીં. હો અમે એમના ઉપર ઘણું હેત કરીએ છીએ માં, અમે આ ઘનશ્યામ ઉપર ઘણું હેત કરીએ છીએ, પણ તેઓ ક્યારેય અમારા ઉપર હેત કરતા નથી. અયોધ્યાની સ્ત્રીઓ કહે છે, અમારે એક તરફી સંબંધ છે, બોલો. એ કાંઈ હેત કરતા નથી, પણ તોય અમે તો એમના હેત કિરાજ કરીએ છીએ. કેમ જે તે હેત કિરાજ એવા જ છે? અરે અમે કાંઈ કરીએ છીએ એવું થોડું છે, થઈ જાય છે, શું કરીએ, લપસી પડાય એમાં શું કરવું? હે તો પછી તેઓ બાળકોની સાથે રમવા પણ જતા નથી. માં તેમણે સંસાર ઉપરથી પ્રેમ ટાળી નાખ્યો છે. જગ સે ફિરત ઉદાસ નિષ્કામ જન કો દેખી કાર,
જગ સે ફિરત ઉદાસ નિષ્કામ જન કો દેખી કાર,
તાતે બેઠત પાસ એસી અલૌકિક બાત યહા,
તાતે બેઠત પાસ એસી અલૌકિક બાત યહા,
અરે અનંત ભય માં આ તમારા ઘનશ્યામે છે ને બાળ રમિત નો ત્યાગ કર્યો છે, સંસાર ઉપરથી પ્રેમ ટાળી નાખ્યો છે, અને તેમની વાત જ એવી અલૌકિક છે કે તેઓ સંસારમાંથી હા ઉદાસ છે. બોલો લ્યો, સંસારમાંથી હા ઉદાસ, પણ ભગવાનના જે નિષ્કામ ભક્ત હોય ને એને જોવે ને તો એમાં એને બહુ ખુશી થાય છે. તરત એમની પાસે જઈને બેહે, એમનાથી ઉદાસ નહીં હો, ભગતથી સંતથી ઘનશ્યામ જરાય ઉદાસ નહીં, જગતથી ઉદાસ, એવા વિષય નકામા માણસથી બહુ ઉદાસ. પણ ભગવાનના નિષ્કામ ભક્તને દેખે તો એની પાસે જઈને બેસે છે. તાકે બેઠત પાસ એસી અલૌકિક બાત યહ, અનંત અવતારો થઈ ગયા માડી, અમારી નાની સમજણમાં બોલી છી, અનંત અવતાર થઈ ગયા, અનંત ભય અવતાર, અનંત હોવહી ફેર અબ, અને માં હજી અનંત અવતારો થાશે, મુક્ત ભય ન સમાર, અને મુક્તો તો કેટલાય થઈ ગયા ને કેટલાય થશે, કાંઈ એનું તો માપ જ નીકળે એમ નથી. તાસુ યહ ગત અધિક લહત, એ બધાયમાં આ તમારા ઘનશ્યામની ગતિ અધિક દેખાય છે. સર્વોપરી છે આ તમારો ઘનશ્યામ, આના જેવા કોઈ નો કહેવાય. મહારાજે કીધું મધ્યના નવમાં તમને મળ્યું જે પ્રગટ સ્વરૂપ તેને અવતાર જેવું જાણશો. માં એ વાત આ અયોધ્યા ડોસ્યુ બોલી, અનંત ભય અવતાર, અનંત હોવહી ફેર અબ, અનંત પાસ થશે, મુક્ત ભય ને સમાર, મુક્ત ઘણા થઈ ગયા છે, તે સર્વેમાં તાસુ યહ ગત અધિક લહત, એ બધામાં આમની વાત તો અધિક લેવાય છે ભાઈ, જુદી જ છે વાત. વાહ ભાઈ વાહ, આકાશ સર્વત્ર વ્યાપક છે, તેના સિવાયની કોઈ ચીજ નથી. આકાશની દ્રષ્ટિએ જોઈએ ત્યારે આકાશ સર્વત્ર વ્યાપક છે, એના સિવાયની કોઈ ચીજ નથી, પણ ઘનશ્યામ તો તેથી પણ પર છે. સાંભળો, સર્વોપરી છે આ આપના પુત્ર એવા છે કે તે માનવ સમાજમાં હોવા છતાં સૌથી ન્યારા જ દેખાય છે. હા વલગ પડે છે કો અકાલ ગત કો ન લખત હી કો,
અકાલ ગત કો
વિષ્માયા હોત જોયા કે સો,
વિષ્માયા હોત જોઈ કે સો,
સબસે રીત હૈ યાતિ ન્યારી,
સબસે
લખત
હો, અકલ ગત
તમારા ઘનશ્યામની ગતિ અકળ છે, કોઈના લક્ષ્યમાં આવે નહીં, કોઈના લખ્યામાં કળ્યામાં આવે નહીં. આવા તમારા ઘનશ્યામને દેખીને અમને વિસ્મય થાય છે. તેમની રીત સૌથી ભિન્ન છે. જે લોકો આનો પાર લેવા ગયા તે બધા એમાં ડૂબી ગયા છે, મોહ પામી ગયા છે, આ થઈ ગયું છે. શેષ શારદા, નારદ, જ્ઞાની સુખદેવજી અને વિજ્ઞાન સંપન્ન સનકાદિકો આ બધા એમનો પાર પામી શક્યા નથી, તો અમે શી ગણતી મામા? આ તો અમને જેટલું હોજ્યું એટલું બોલ્યા અને એ ઘનશ્યામની કૃપાથી દેખાણું એમ બોલ્યા. માં એક વાત કહીએ, આપના સમાન બીજા કોઈમાં ભક્તિભાવ નથી. તમે બહુ મોટા ભગત છો ભગવાનના, હો, અને એટલે જ આ ઘનશ્યામ તમને મળ્યા છે. તમારો પ્રેમ અને ભક્તિ ભાવ જોઈને ઘનશ્યામ તમને આધીન થયા છે માં, નહીતર આ કાંઈ હાથ ન આવે. નાની હોની વાત નથી આમ. મનુષ્ય સે તાકી અલોકી રીતિ, તાકું કોઉ ન સકત જીતી, અજીત નામ યા કો સદાઉ, જન્મ અજન્મ અખંડ રહાઉ. મનુષ્ય સે તાકી અલોકી રીતિ, એમની રીત મનુષ્ય કરતા અલૌકિક છે. તાકુ કોઉ ન સકત જીતી, એમને કોઈ જીતી શકે નહીં. અજીત નામ યાકો સદાઉ, એમનું નામ સદા અજીત છે. જન્મ અજન્મ અખંડ રહાઉ, તેઓ માનવ રૂપમાં જન્મા છે છતાં તે કર્માધીન નથી, માટે અજન્મા છે. તેઓ સદાય અજન્મા છે. તેઓ માનવ રૂપમાં જન્મા છે છતાં તે કર્માધીન નથી માં, અને તેઓ અખંડ કહેવાય છે. જે અપાર છે તેનો પાલ લેવા અમે પ્રયત્ન કરીએ તો મૂર્ખના રાજા જ કહેવાય ને માં. આ તો હું જોયું કીધું, કાંઈ અમે એનો તાગ લેવા નહીં મતતા. હા, પોતાની બુદ્ધિને અનુસારે જ ભગવાનના ચરિત્રો હવ જાણે છે ને કે છે એમ અમે કર્યું. જેની જેટલી ભૂખ કે તરેશ હોય તેને તેટલું ખાવું પીવું જોઈએ, પણ વધારે ખવાય પીવાય નહીં. જે માપસર જ ખાઈ પીવે છે તેને ક્યારેય તે ખાવા પીવાનો અભાવ આવતો નથી, દિન પ્રતિદિન અધિક ભાવ રહે છે એમ અમે ઘનશ્યામ મહારાજને જાણીએ છીએ, એટલા જ કહીએ છીએ. એટલે અમને નિતનિત કહેવા સાંભળવાનો રસ રહેશે. વધારે દંબડોળ કરીને જો અમે બણગા મારીએ ને તો એક દી પાછું અમારું ને અમારું મન મહિમા ગાવામાં પાછું પડી જાય, દંબડોળ કર્યો હોય ને એટલે. પણ અમે એવું કાંઈ કરતા નથી, હો, અમારી વાત હાવ સાચી છે, અમને લાગ્યું એટલું કહીએ છીએ એમ બોલ્યા બધી બહેનો. એક લાલમણી નામે તંબોળી હતા અયોધ્યામાં, પાન હોપારી વેચનારો માણા, હો, એની પત્નીનું નામ વલ્લી હતું. તે ઘણી નિસ્વાર્થી ભાવે પ્રેમ રાખતી હતી ભક્તિ માતામાં, બહુ હેત ભક્તિ માતામાં, નિસ્વાર્થ, હો, નિષ્કામ હેત. અને ભક્તિ માતા પણ એને બેન માનતા, વલ્લીને. બોલો, તંબોળીની સ્ત્રી વલ્લીને માએ બેન બનાવેલી, જેવી તેવી ભાગશાળી નહીં. તેણે અને બીજી બધી સ્ત્રીઓએ મળીને ઉપર પ્રમાણે ભક્તિ માતાને હેતથી કહ્યું. આ બધું જે કીધું એમાં વલ્લી મુખ્ય હતી. એ ત્યારે બોલ્યા, બોલો લ્યો. એજી ભક્તિ માત કી સેવ બહુ, રામ પ્રતાપ હી કીન, એસી બને નહીં સેવ કો તન મન અર્પ દીન. રામ પ્રતાપભાઈએ પોતાની માતા ભક્તિ દેવીની બહુ સેવા કરી, એવી સેવા કોઈથી થઈ શકે નહીં. રામ પ્રતાપજીએ તો સેવામાં તન અને મન સમર્પિત કરી દીધું છે. આમ દીકરાઓએ પોતાના માતા પિતાની સેવા કરવી જોઈએ રામ પ્રતાપભાઈની જેમ. બસ, અને એવી જ રીતે શ્રી ઘનશ્યામ, ઈચ્છારામજી અને સુભાષની બાઈએ પણ ઘણા જ પ્રેમથી માતા ભક્તિ દેવીની સેવા કરી છે. ભક્તિ ભયે પ્રસન્ન સેવા તાકી દેખ અતિ, ભક્તિ ભયે પ્રસન્ન, એમની સેવા જોઈને ભક્તિ માતા અતિ પ્રસન્ન થયા. ધર્મ મે રખનો મન એસે કહે નિજ પુત્ર પ્રતિ. પછી તેણે દીકરાને દીકરાની વહુને છોકરાને બોલાવ્યા કે તમે મારી બહુ સેવા કરી, હે છોકરાઓ, હું તમારા ઉપર બહુ રાજી થઈ છું અને મારા હૈયાના હેતની એક વાત કહું છું કે હે છોકરાઓ, ધર્મ મે રખનો મન, ધર્મમાં તમારું મન રાખજો, અધર્મમાં મન જવા ન દેતા, કેમ જે મન પહેલાં અધર્મમાં જાય પછી જ તન અધર્મમાં જાય. માએ મનથી જ વાળ્યું કે મન ધર્મમાં રાખજો, મારું મન ધર્મમાં હોય તો કાંઈ ઇન્દ્રિયો થોડા અધર્મમાં જાય, કે મન ધર્મમાં રાખજો, તમારી ક્રિયા ધર્મમય રાખજો, ઇન્દ્રિયો ધર્મમય રાખજો, એમ ન કીધું, મૂળ્ય જ જાયલું. હે ધર્મ મે રખનો મન, એસે કહે નિજ પુત્ર પતિ. ધન્ય હોય એસી માતા, દીકરાને અધર્મ કરતા અટકાવે, અધર્મનો વિચાર સુદ્ધા ન થવા દે, ભૂંડો સંકલ્પ નહીં કરવાનો, કોઈનું બગાડવાનું, કોઈનું ઓળવી લેવાનું, કોઈને છેતરવાનું મન જ નહીં કરવાનું, એને ધર્મમાં મન રાખ્યું કહેવાય. હવે માં એમ કે છે કે હું તમને ધર્મમાં મન રાખવાનું શું કામ કહું છું, કે તમને મારે વિશે હેત છે અને મને તમારામાં હેત છે, આપણે હારે રહેવું છે ને? તો કે સાંભળી લ્યો, જ્યાં ધર્મ છે ત્યાં હું છું, માટે ધર્મ રાખશો તો હું તમારી ભેળી રહીશ. ધર્મ ત્યાં મે રહત, મે રહત તા ધર્મ રહત,
ધર્મ ત્યાં મે રહત, મે રહત ત્યાં ધર્મ રહત,
અરે ધર્મ ત્યાં મે રહત, મે રહત ત્યાં ધર્મ રહત,
ધર્મ ત્યાં મે રહત, મે રહત ત્યાં ધર્મ રહત.
સુત તું એસે કહ, વચન મમ સત્ય
કરે,
હરે
જાન વચન મમ સત્ય,
જાન વચન મમ સત્ય કર,
જાન વચન મમ સત્ય.
હે પુત્રો, જ્યાં ધર્મ હોય ત્યાં હું ભક્તિ રહું છું, અને જ્યાં હું ભક્તિ રહું છું ત્યાં ધર્મ રહે છે. ભક્તિ અને ધર્મનું આ રૂપક છે, અરસપરસ બંનેનો સંબંધ છે. મારા આ વચનને સત્ય રાખજો. આમ પોતાના પુત્રોના પ્રત્યે ભક્તિમાતાએ કહ્યું, આરદાનું એટલું છે કે તમે ધર્મ મર્યાદા રાખશો તો તમારામાં ભક્તિ ટકશે, ભગવાન પ્રતિ ભાવ છે એ ટકશે, અને ભગવાન પ્રતિ તમે ભાવ બરાબર જો રાખશો, મહિમા સમજશો, તો તમારામાં મહિમાને બળે ધર્મ નિયમ ટકશે. આવી સરસ વાત કરી. આમ 70મો તરંગ પૂરો થયો. મુક્તાનંદ સ્વામીએ કહ્યું, હે રાજા, તમે સાંભળો, હજી સાંભળો, શ્રી હરિએ ભક્તિ માતાને જે કહ્યું તે વાર્તા ઘણી દિવ્ય છે અને ભક્તોનું હિત કરનારી છે, માટે દાદા એ વાત હું તમને કહું છું. માઇક તનયહ છોરી કે દિવ્ય તનુ ધરો માત, દિવ્ય ધામ મેં રહું અબ તુમકુ કરહું વિખ્યાત. પછી ભગવાન શ્રી હરિ માતા પ્રત્યે બોલ્યા, હે માતા, હવે આ માઇક શરીરને તજી દો, બહુ સરસ બોલે છે, અને દિવ્ય દેહને ધારણ કરો માં, હવે મારા દિવ્ય ધામમાં નિવાસ કરો, હું આપને પ્રસિદ્ધ કરીશ. હવે પછી થોડા દિવસોમાં ધર્મદેવ પણ આપની પાસે આવશે માં, તમારે જાજો ધર્મદેવનો વિયોગ સહન નહીં કરવો પડે. નવીન દિવ્ય શરીર ધારણ કરશે, આ શરીરમાં કશો સાર રહ્યો નથી. ધર્મદેવ પણ નવીન દિવ્ય શરીર ધારણ કરશે ને તમારી પાસે આવશે, અને તમે પણ આ શરીર છોડી દો માઇક જૂનું ખખડી ગયેલું, અને દિવ્ય અનુપમ સુંદર મૂર્તિ ધારણ કરો અને મારા ધામમાં મારી સેવા મર્યો. આ શરીરમાં કશો સાર નથી, આ લોકના માઇક દેહોમાં કંઈ લેવા નહીં કહેશું. હરિવચન સુની અનુપ ભક્તિ માત હરી પાસહી, ઉર્ધરી પ્રભુ કો રૂપ તન કો ભાન ભૂલેવું તરત. ભક્તિ માતાએ શ્રી હરિનું અનુપમ વચન સાંભળ્યું કે આવો મારા ધામમાં મારી સેવામાં, અને હૃદયમાં શ્રી હરિની મૂર્તિમાં એવો પ્રેમ થયો અને મૂર્તિ આત્મામાં ધારી તરત જ તેઓ પોતાના શરીરના ભાનને ભૂલી ગયા. તે સમયે અરુણોદય થઈ રહ્યો હતો. સુકુમાર શરીરવાળા શ્રીહરી સરયુમાં સ્નાન કરવા પધાર્યા. સ્નાન કરીને જેવા ભગવાન તરત પાછા આવ્યા અને દયાળુ ભાવે જ્યાં માતાની પાસે ગયા અને માતાને જોયા, તે સમયે માતાને આમ એકદમ સમાધિ થઈ ગયેલી. તે સમયે ભક્તિ માતાને પોતાના હૃદયમાં શ્રીહરિની મૂર્તિના દર્શન થયા છે સમાધિમાં. અને ભગવાન નાયન માતા પાસે આવીને ઉભા છે, મૂર્તિનું મુખ પ્રસન્ન હતું. હવે માએ કેવું સમાધિમાં જોયું એ આવે છે કે માએ મૂર્તિનું મુખ પ્રસન્ન જોયું. વર્ણિના સમાન વેશ હતો, મસ્તક ઉપરના વાળ ઝગમગતા હતા, તેજથી શોભી રહ્યા હતા. મસ્તક ઉપરના કેસ સુંદર છટાથી બાંધ્યા હતા, પૂર્ણ ચંદ્રના જેવું મુખ શોભતું હતું. નેત્ર કમળની પાંખડીના સમાન લાલ હતા, સુંદર વિશાળ લલાટ ઝગમગી રહ્યું હતું. નવીન મેઘના સમાન શ્યામ શરીર તમાલ વર્ણનું એટલું બધું સુંદર લાગતું હતું. ભક્તજન પ્રતિ પાલક શ્રી હરિએ પિત્તાંબર પહેર્યું હતું, બીજું પિત્તાંબર ખભે હતું, ચરણોમાં પાદુકા પહેરી હતી, કંઠમાં બેવડી તુલસીની કંઠી હતી, કેસરી તિલક કપાળમાં કર્યું હતું, શ્વેત યજ્ઞોપવિત છાતી આગળ ધાર્યું હતું, ચાતુર્ય ભર્યું મંદ મંદ હાસ્ય મુખ પર છવાયું હતું. આવા મનોહર મહારાજના દર્શન થયા. ઉપર કયા પ્રમાણેની મૂર્તિનું ચિંતન કરતા કરતા મૂર્તિ ચિત્તમાં ચોંટી ગઈ, એ શરીરમાં વ્યાધિનું દુઃખ રહ્યું નહીં, હવે શરીરની પીડા ગઈ અને જીવમાં અતિશય સુખ થયું. સુખમય આત્માનો સાક્ષાત્કાર થયો, માને સુખમય આત્માનો સાક્ષાત્કાર થયો, તેમને આત્માનું દર્શન થયું. તે આત્મા અજર છે, અમર છે, અછેદ્ય છે, અપાર છે, અખંડિત છે, શુદ્ધ છે, જ્ઞાન સ્વરૂપ છે, અવિકારી છે, એમ જણાયું. તેજોમય સ્વયં પ્રકાશ સમગ્ર માયિક ભાવોથી પરે આત્મા જણાયો, અને ઇન્દ્રિયો અંતકરણ દેહ અને ત્રણ ગુણ એ બધું માયિક ભાવનું અને મલિન ટોળું દેખાયું, છૂટું પડ્યું. બ્રહ્મ તેજને મધ્ય અનુપમ શ્રી કૃષ્ણના દર્શન થયા. મૂર્તિ ઘણી મનોહર હતી, રૂપ નખશિક સુંદર હતું. છટાદાર મૂર્તિની શોભા જોઈને કરોડો કામદેવ લજ્જાઈ જતા. કરોડો ચંદ્રમાના જેવો પ્રકાશ પ્રત્યેક અંગમાં હતો. અંગો ઉપર અનુપમ અદભુત સોનેરી વસ્ત્ર શોભતા હતા. ચિંતવતાની સાથે તેમાં મન લોભાઈ જતું. હવે ધામનું સ્વરૂપ માંડે વર્ણવા. કમર ઉપર સોનાનો કંદોરો પહેર્યો હતો, નવીન રંગથી ચમકતા નંગો જેમાં જડ્યા હતા એવો મોર મુંગટ મસ્તકે શોભતો. બંને કાનમાં મકરા કૃતિ કુંડળ ધાર્યા હતા, હાથ ઉપર પહોંચીને ભુજાઓમાં બાજુબંધ પહેર્યા હતા, કંઠમાં કૌસ્તુભ મણી, ગળામાં મોતીની માળાઓ લટકતી હતી, સોનાના વેઢ વીટીઓ હાંકડા અંગૂઠા આંગળીઓ અને કાંડામાં પહેર્યા હતા જેની ઘણી અદભુત શોભા હતી. ચરણોમાં ઝાંઝર ઘણા શોભતા, છેલ છબીલાની છટાદાર શોભા હતી. નવીન કિશોર મૂર્તિ નમણી લાગતી કે એટલી બધી કમનીય, એટલી બધી કમનીય કહેતા સુરમ્ય શોભા ધારી હતી કે એની વાત પૂછોમાં. કેસર મિશ્ર ચંદન અંગો ઉપર ચર્ચ્યું હતું, કપાળ ઉપર ચમકતું રંગીન તિલક કર્યું હતું, કાન ઉપર ગુલાબના ગુચ્છ હતા અને મસ્તક ઉપર કલગી અને થોરા વિરાજમાન હતા. અણમૂલી વૈજયંતી માળા ધારી હતી, તેમજ અંગો અંગમાં ફૂલ શોભતા હતા. અધર એટલે હોઠ ઉપર રાખેલી મુરલીના નાદ અને શબ્દ સુંદર મધુર સ્વાદુ લાગતા હતા. આવી રીતે શ્રી કૃષ્ણના જ્યારે દર્શન થયા ત્યારે પ્રેમવતી માતા પરમ પુનિત થઈ ગયા. મૂર્તિ સામે જોતા પ્રેમ અપાર વધ્યો, અપાર વધ્યો ને તે પ્રેમને લઈને આંખોમાંથી પ્રેમના આંસુઓની ધારા વહેવા લાગી. વળી ભક્તિ માતા થોડી વારે શરીરના ભાનમાં આવ્યા ત્યારે શ્રી કૃષ્ણને બ્રહ્મચારીના રૂપમાં દેખ્યા. સમાધિમાંથી જાગ્યા એટલે વર્ણિ વેશમાં મહારાજ સામે ઉભા છે એને દેખ્યા. કૃષ્ણને જ હરિ તથા હરિકૃષ્ણના રૂપમાં દેખ્યા. સમાધિમાં જે જોયા તેના અને પ્રત્યક્ષ બહાર રહેલા શ્રીહરિમાં કાંઈ ભેદ દેખાયો નહીં. ભક્તિ માતાએ હાથ જોડ્યા અને બોલ્યા, આપનો મહિમા અલૌકિક છે, તે મહિમાને મેં અત્યારે જ જોયો છે, તેને થોડામાં આપની આગળ સ્તુતિના રૂપમાં કહું છું. અનંત બ્રહ્માંડોના બધા દિન રાત લગાતાર આપની સ્તુતિ કરે છે. પ્રભુ આપ એવા છો, છતાંય મારા દીકરા થઈને મારા પગ ચાપો છો. અનંત તેજોમય મહાન મુક્તો અને અનંત ધામોના અધિપતિઓ આપને વારંવાર વંદન કરવા આપના ચરણમાં મસ્તક નમાવે છે. આપ એવા છો, છતાંય મારા દીકરા છે, મારી સેવા કરો છો. જ્યેષ્ઠ સિદ્ધિઓ અને નવનિધિઓ છે તે પણ ઘણા પ્રેમ રસભેરા થઈને આપના મહિમાને ગાય છે, તેમજ મોટા મોટા દેવો છે તે પણ વિમાનમાં બેસીને આવતા જતા આપના ગુણોને ગાયા કરે છે. મહાન કુશળ તે દેવો અનંત પ્રકારની પૂજા સામગ્રી લઈને અખંડપણે તમારી પૂજા કરે છે. આપ પણ તે જેટલા દેવો હોય તેટલા રૂપ ધારીને તેમને દર્શન આપો છો. આપ અનંત રૂપોને ધારણ કરો છો તો પણ પૂજાનો પાર આવતો નથી, એટલી બધી ભીડ થાય પૂજા કરનારાઓની. આપ જેવું અપાર સુખ આપનારા છો. ત્યાં જાત જાતના વાજિંત્રોનો ધ્વનિ વ્યાપી ગયો હોય છે. આપ એવું અપાર સુખ આપનારા છો. ત્યાં વાજિંત્રો વાગે છે, તે ધ્વનિને સાંભળતા તૃપ્તિ થતી નથી, તે આપના સાનિધ્યમાં ભૂખ અને તરસ લેશ પણ લાગતી નથી. હંમેશા મૂર્તિમાં જ તૃપ્ત થઈ જવાય છે. કામ ક્રોધ લોભ મોહ ઈર્ષા માન મદ અને અવિવેક આવા અનંત દોષો જે નરકનો સાજ છે તે આપની પાસે આવતાય લજ્જાય છે એવા તમે છો. અર્થાત તે ક્યારેય દોષો આપ જ્યાં હોય ત્યાં આવી શકતા નથી. આપના દિવ્ય ધામને તજીને દેખીને દૂર ભાગે છે આ બધા દોષો અને બેહાલ થઈ જાય છે. ભગવાનના ભક્તોને માટે એ બધા દોષો ચોરરૂપ છે, ચોરરૂપ, અને મોક્ષના માર્ગમાં ઘણું મોટું વિઘન કરે છે આ બધા દોષો. આપનું ધામ દેખીને તે દોષોને તાપ લાગે છે, ભાગે છે, એટલે તેઓ તે સ્થળે ક્યારેય આવતા નથી. જે આપના અપરાધી હોય છે તેની ત્યાં સુધી ગતિ હોતી નથી. બોલો લ્યો. દેવલોક આદિ બીજા અનંત લોક છે, જે આપના વચનનું ઉલ્લંઘન કરે છે તેઓ તે લોકમાં રહે છે. જે આપના વચનનું પાલન નથી કરતા એ દેવલોક આદિ જે બધા લોકો છે ને ત્યાં જઈને રહે છે. પુનબુન કર્યા હોય તો અને ન કરવાના કર્યા જમપુરી માર ખાય છે. પણ જે આપને માને છે, આપનું વચન માને છે, તે જ આપના ધામમાં આપની સેવાના મહા આનંદને પામે છે. જે ધામમાં ભક્ત રહેલા હોય છે તેઓ આવી વાતો કરતા હોય છે. એ બધું હું સાંભળી આવી કહે છું. આ પ્રમાણે ભક્તિ માતાએ વાતો કરી શ્રીહરિની સ્તુતિ કરી. તે સમયે ગાયનું છાણ મગાવ્યું, ભૂમિ ઉપર લીપણ કર્યું, ડાભ ઉપર પાથરી દીધો સુંદર રીતે. પછી ભક્તિ માતાના શરીરને સરજુના નીરથી સ્નાન કરાયું, તેમને ડાભના આસન ઉપર બેસાડ્યા. પછી ભક્તિ માતાએ ડાભના આસન ઉપર બેઠા, પછી તેમણે ધ્યાન કરીને રામકૃષ્ણ આવા નામની ધૂન કરી. ભક્તિ માતાએ પોતે ધૂન કરી, છાણથી લીપેલી ભૂમિ ઉપર ડાભ પાથરેલો એના ઉપર બેસીને અને ભક્તિ માતાએ શ્રીહરિના ચરણોમાં ચિત્તની વૃત્તિ જોડી દીધી અને દેહનો સંબંધ બધા સાથેથી તોડી નાખ્યો. પછી શ્રીહરિની મૂર્તિ આગળ વારંવાર વિનંતી કરી. આ રીતે ભક્તિ માતાએ ભૌતિક દેહનો ત્યાગ કર્યો. તે સમયે પ્રેમવતી માતાને દિવ્ય દેહ પ્રાપ્ત થયો, દિવ્ય વિમાનમાં બેઠા અને ત્યાર થઈને ધામમાં જવા ચાલ્યા. તે સમયે દુર્વાસાનો શાપ પૂરો થયો, સ્વયં દિવ્ય ગતિને પામ્યા અને દેવતાઓએ જય જયકાર જય જયકાર ધ્વનિ કર્યો. સંવત 1848 વર્ષ જબ ભયે
1848 વર્ષ જબ ભયે
કાર્તિક સુદ જો દશમ શનિવાર સનત જેવો
કાર્તિક શુદ જો દશમ શનિવાર સનત જેવો
દશમ શનિવાર સનત જેવો
દશમ શનિવાર સનત જેવો.
વિક્રમ સંવત 1848 ના કાર્તિક સુધી દશમ ને શનિવારે ભક્તિ માતાએ શરીરનો ત્યાગ કર્યો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામાં સાગરના પ્રથમ પુરમાં ભક્તિ માતાનો અક્ષરવાસ કયો એ નામે 71મો તરંગ થયો. આજ પણ દશમ છે અને દશમને દિવસે ભક્તિ માતા ધામમાં ગયા એ વાત જાણીને આપણને આનંદ થયો. તે દિવસ કાર્તિક સુધી દશમી તિથિ અને મંગળવાર હતો એમ કીધું. વાલા ભક્તો, આ રીતે ભક્તિ માતા દિવ્ય ગતિને પામ્યા. દશમ તિથિ અને આજ દશમ છે. સહજાનંદ સ્વામી મહારાજ